તારીખ 18/8/1987 પૂજ્યબહેન શ્રીના વચનામૃત બોલ નંબર 181 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 136
મોક્ષ માર્ગ મોક્ષ નો ઉપાય છે, સાધક ધર્માત્માની દશા છે, આ બોલનો વિષય છે. બે પ્રકારે મોક્ષ માર્ગની દશા પ્રવર્તે છે. નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગની દશા છે, બીજી એક સ્વવિકલ્પ દશા પણ છે. બંને દશા સ્પષ્ટીકરણ છે. નિર્વિકલ્પ દશામાં આ ધ્યાન છે, આ ધ્યેય છે, એવા વિકલ્પો તૂટી ગયા હોય છે. વિતરાગ ભાવ ઉગ્રતા થતા, વિતરાગ સ્વભાવ પ્રત્યેનું જોર વધતા, પુરુષાર્થ વધતા, જે શુદ્ધ ઉપયોગની દશા થઈ, નિર્વિકલ્પ દશા થઈ, તેમાં કોઈ વિકલ્પ નથી. વિકલ્પ જેનું નામ કહીએ એવો કોઈ વિકલ્પ ત્યાં નથી. શુદ્ધોપયોગ સ્વયં ધ્યાન દશા છે, પોતે જ ધ્યાન દશા છે, તો પણ આ ધ્યાન છે અને આ ધ્યેય છે એ વિકલ્પ પણ ત્યાં નથી. એવા વિકલ્પો તૂટી ગયા હોય છે, કેમ કે મુખ્યપણે સ્વસંવેદન અને આનંદના ભોગવટાની દશા છે. બારમાં પણ તીવ્ર રસે કરીને કોઈ પણ વિષયનો આનંદ લેવામાં આવે છે ત્યારે એ સંબંધીનો વિકલ્પ નથી રહેતો, માત્ર આનંદનો જ ભોગવતો છે. જેમ કે કોઈ માણસ બહુ કિંમતી દાગીનો પહેરે છે તો એને દાગીનો પહેરવાનો વરખ છે, આનંદ છે, આ દાદીનો કિંમતી છે, એવા વારંવાર કોઈ વિચારો આવતા નથી. અથવા આ રીતે ખરીદ્યો હતો, એમાં ખરીદ્યો હતો, એમાં આટલા આટલા હીરા છે, આટલું ફલાણું છે, આમ છે, આમ છે, આવી કારીગરી છે, એ કાંઈ વિચાર વિકલ્પ રહેતા નથી. માત્ર એને ભોગવતાનો આનંદ હોય છે. એ નિર્વિકલ્પ દશામાં આનંદનો એકાકાર ભાવે ભોગવતો છે ત્યાં ધ્યાન ધ્યેયના વિકલ્પ પણ નથી. મારું સ્વરૂપ મને ધ્યેયરૂપ છે, આશ્રયરૂપ છે, એવો પણ વિકલ્પ નથી. હું એનું ધ્યાન કરું એવો પણ વિકલ્પ નથી. આ ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે વિકલ્પના. જો ધ્યાન દશાના કાળમાં ધ્યાનનો વિકલ્પ નથી તો બીજો વિકલ્પ હોવાનો પછી ત્યાં પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ધ્યાન દશાના કાળમાં ધ્યાનનો વિકલ્પ નથી તો પછી બીજો ક્યાંથી વિકલ્પ હોય, કે બીજા વિકલ્પનો પણ પ્રશ્ન પછી રહેતો નથી. એ મોક્ષ માર્ગની દશા છે. જોકે જ્ઞાનીની સ્વવિકલ્પ દશામાં પણ દ્રષ્ટિ તો પરમાત્મ તત્વ પર જ હોય છે. એ સ્વવિકલ્પ દશાના સ્વવિકલ્પ દશાનો કાળ આવે, જ્ઞાનીને શુદ્ધોપયોગ છૂટી જાય, નિર્વિકલ્પ છૂટી જાય અને સ્વવિકલ્પ દશામાં આવે ત્યારે જ્ઞાનનો વિષય બદલાય છે, દ્રષ્ટિનો વિષય બદલાતો નથી. દ્રષ્ટિ તો જ્યારથી પરમાત્મ તત્વ ઉપર ગઈ અને પરમાત્મ તત્વનો દ્રષ્ટિએ સ્વીકાર કર્યો ત્યારથી દ્રષ્ટિ પોતાના વિષયનો ત્યાગ નથી કરતી, પોતાના વિષયને છોડતી નથી સાદી અનંતકાળ પર્યંત. સ્વવિકલ્પ દશામાં આવે, સંસ્થાન ઉપર ઉપર ના આવે, પૂર્વજ્ઞાન થાય, સિદ્ધિ દશા થાય તો પણ દ્રષ્ટિ તો જે શરૂ થઈ તે થઈ, પ્રતિ સમય સાદુ અનંત કાળ પર્યંત પોતાના વિષયને બદલતી નથી. સર્વોત્કૃષ્ટ વિષય પોતાનું પરમાત્મ તત્વ છે, એ પરમાત્મ તત્વને દ્રષ્ટિ છોડતી નથી, એટલે એ વાત લે છે કે જ્ઞાની સ્વવિકલ્પ દશામાં આવ્યા ત્યારે તેની બાહ્ય પ્રવૃત્તિ અને ચેષ્ટા બીજા સામાન્ય જીવો જેવી દેખાય, ખાવું પીવું બોલવું બેસવું ઉઠવું ચાલવું શું વાતચીત કરવી અને એક પ્રકારે તો બીજા જીવોની દશાને આની દશા સરખી લાગે છે. તો સરખી થઈ ગઈ જ્ઞાની અજ્ઞાની થઈ ગયા એ વખતે એને રાજરૂપ ચારિત્ર વર્તે છે. જ્ઞાનમાં બીજો વિષય આવે છે પોતાના પરમાત્મા સ્વભાવને છોડીને ઉપયોગ બીજા વિષય ઉપર જાય છે ત્યારે એને અજ્ઞાન દશા થઈ કે નહીં. દ્રષ્ટિ તો જે પરમાત્મ તત્વ ઉપર આવી ગઈ એ દ્રષ્ટિ પછી પરમાત્મ તત્વ ઉપરથી ખસતી નથી, ત્યાંનું ત્યાં જ એની દ્રષ્ટિ રહે છે. દ્રષ્ટિ રહે છે એટલે આ નજરની આંખની ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગની દ્રષ્ટિ એટલે અહીંયા શ્રદ્ધા. દ્રષ્ટિનો અર્થ અહીંયા દર્શન શબ્દમાં બે અર્થ થાય છે. શાસ્ત્રમાં દર્શન શબ્દનો પ્રયોગ છે, એમાં દર્શન એટલે દેખવારૂપ દર્શન ઉપયોગ, જે ચક્ષુ દર્શન ને અચક્ષુ દર્શન બે વિભાગે છે, અને એક દર્શન એટલે શ્રદ્ધા. જ્યાં જે દીક્ષા ચાલતી હોય, જે પ્રકરણ ચાલતું હોય એ અનુસાર એનું અર્થઘટન કરવું. શબ્દ એકનો એક છે, બે જુદા જુદા વિષય વાંચી બે જુદા જુદા છે. અહીંયા દ્રષ્ટિ એટલે સદ્ધાન. જ્ઞાનીની સ્વવિકલ્પ દશા હોય ત્યારે પણ શ્રદ્ધાન તો પરમાત્મ તત્વનું જ રહે છે. હું પરમાત્મા છું એવું શ્રદ્ધાનું પરિણમન મટતું નથી, એવું શ્રદ્ધાનું પરિણમન છૂટતું નથી, પણ એવું શ્રદ્ધાનું પરિણમન એવું ને એવું ચાલુ રહે છે. જેવું નિર્વિકલ્પ દશામાં ચાલુ થયું તેવું ને તેવું સ્વવિકલ્પ દશામાં ચાલુ રહે છે. ફેરફાર થાય છે, ઉપયોગમાં થાય છે, અને રાગ અને વિતરાગતામાં એટલે જ્ઞાન અને ચારિત્રમાં પરિણામમાં ફેરફાર થાય છે, શ્રદ્ધાના ફેરફાર પરિણામમાં કાંઈ ફેરફાર થતો નથી. વિચારે એટલે એના જ્ઞાનમાં પરમાત્મા તત્વ ભાષ્યું હોય તો હું પણ એમ ભાષ્યું હોય કે બીજાના સ્વરૂપે ભાષ્યું હોય, પોતા સ્વરૂપે ભાષ્યું હોય, પોતા સ્વરૂપે પોતાનું પરમાત્મા તત્વ ભાષ્યમાન થતા એની એટલી બધી મુખ્યતા આવે કે બીજું બધું ગૌણ થઈ જાય એમ થાય. ભાવ ભાષણ ન થયું હોય તો મારું સ્વરૂપ ખરેખર જેને પરમાત્મ તત્વ કહેવામાં આવે છે, જેને પરમેશ્વર પદ કહેવામાં આવે છે, જેને સર્વોત્કૃષ્ટ પરમ પદાર્થ કહેવામાં આવે છે એ ખરેખર કેવું છે એની જિજ્ઞાસા મારે હું સમજીએ તો એનું ભાવ ભાષણ થાય. ટૂંકામાં ભાવ ભાષણ નથી થયું તો ભાવ ભાષણ થવા અર્થે ની એની પ્રવૃત્તિ હોવી જોઈએ. પરિણામની જે પ્રવૃત્તિ છે, પરિણમ છે, એ ભાવ ભાષણ માટેની હોવી જોઈએ તો ભાવ ભાષણ થાય ને. ભાવ ભાષણ માટેની પ્રવૃત્તિ ન હોય તો ભાવ ભાષણ ન થાય. અને આપણે નિર્ણય કરીએ છીએ કે નિર્ણયની દિશામાં પ્રથમ પ્રયત્ન કર, પહેલો પ્રયત્ન ક્યાં કરવો? કે નિર્વાણની દિશામાં કરવો. પત્ર લીધો છે શ્રીમદજીએ મલ્લીજી ઉપર, દેવકરણજી વગેરે પોતાને પરમાત્મા માનવા લાગ્યા છે કે હું પરમાત્મા છું, તો અમને આ વાત કઈ ઠીક લાગતી નથી. એમ પોતાને કોઈ પરમાત્મા માની લે તો એ વાત અમને કઈ ઠીક લાગતી નથી, અને ભય છે કે કદાચ એ સ્વેચ્છાચાર રૂપ સ્વચ્છંદ રૂપ દશામાં આવી જાય. એનો ઉત્તર એમને આપ્યો છે કે સર્વ આત્માઓ મૂળ સ્વરૂપે તો પરમાત્મા સ્વરૂપે છે, એટલે જે કોઈ આત્મા પોતાના મૂળ સ્વરૂપને જેમ છે એમ પરમાત્મા સ્વરૂપે માને તો તે ઇષ્ટ છે, સારી વાત છે. તેમ છતાં પણ એમ કરીને અપેક્ષા બતાવી છે કે જ્યાં સુધી એનો પ્રત્યક્ષ અનુભવ ન થાય ત્યાં તો સીધી એ વાત લીધી છે કે જ્યાં સુધી એવા પરમાત્મા પદનો પ્રત્યક્ષ અનુભવ ન થાય, અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ ન થાય, ત્યાં સુધી એ વિષયમાં જિજ્ઞાસુ રહેવું સારું છે. બસ આટલું માર્ગદર્શન આપી દીધું. એટલે તમે પણ કે કોઈ પણ જ્યાં સુધી એ પ્રગટ દશાને ન પામો ત્યાં સુધી તમે એના જિજ્ઞાસા એની જિજ્ઞાસામાં રહો તો તમને સ્વચ્છંદ નહીં થાય, અને નહીંતર પરમાત્મા સ્વરૂપે છું એવી કલ્પના કરીને કાંઈ ને કાંઈ સ્વચ્છંદ થઈ જશે. એ પરમાનુસારમાં પ્રશ્ન ઉઠાવ્યો છે. શું માને તો રાગાબીને શું માને, આત્માને શું માને, એમ કરીને વાત લીધી છે. ખુલાસા તો અનેક જાતના આ ગ્રંથમાં છતાં જાણવું કે મારી દશામાં થાય છે. માલા કરે છે અને ચિહ્ન કરી નાખે છે, તરત મળે પાછા નોંધ કરેલી છે. સ્પષ્ટ જ્ઞાન દર્શન વિષય છે. જ્ઞાનીને સવિકલ્પ દશામાં પણ દ્રષ્ટિ અર્થાત શ્રદ્ધાન તો પરમાત્મ તત્વ પર જ હોય છે, એને પોતાનું સ્વરૂપ પરિપૂર્ણ શુદ્ધ પરમપદ સ્વરૂપ છે એવું શ્રદ્ધાન ચાલુ રહે છે અને ઉપયોગ બહાર જાય છે. સ્વિકલ્પ દશામાં બુદ્ધિપૂર્વકના રાગની ઉત્પત્તિ થાય છે અને જ્યાં સ્વિકલ્પ દશા થાય છે, બે વાત લીધી છે. સ્વિકલ્પ દશા હોય છે તો પણ સ્વરૂપ શ્રદ્ધાંત રહે છે અને સ્વરૂપ શ્રદ્ધાંત રહે છે હોય છે તો પણ જ્યાં સુધી પૂર્ણ થતો નથી સાધક દશામાં રહે છે ત્યાં સુધી પંચ પરમેષ્ટિ ધ્યાતા ધ્યાન ઇત્યાદિ સંબંધી વિકલ્પો પણ હોય છે. બે વાત સામે સામે લીધી છે. સ્વિકલ્પ દશામાં પંચ પરમેષ્ટિના નમસ્કાર મંત્રથી માંડીને પોતાના સ્વરૂપ વિશેના પણ અનેક પ્રકારના, આ મારું ધ્યાન ધ્યેય સ્વરૂપ છે, એનું ધ્યાન આવું મને હોવું ઘટે છે, હું પોતે ધ્યાતા છું, ધ્યાતાના આવા લક્ષણો છે, ધ્યાતા પુરુષ આવો હોય, એ વગેરે અનેક પ્રકારે વિચાર પોતાના આવે છે, વિકલ્પ ઉત્પન્ન થાય છે. પણ એ વિકલ્પ છે, એ વિકલ્પ જ ચાલુ રહે એમ નથી. નિયમો છે સ્વવિકલ્પ અને નિર્વિકલ્પ દશાના સિદ્ધાંતને વિચારીએ તો કે પુરુષાર્થની ઉગ્રતા થતા નિર્વિકલ્પ સ્વભાવ પ્રત્યે પુરુષાર્થનું જોર વધતા નિર્વિકલ્પ દશા થાય અને જ્ઞાનીને સાધકને પુરુષાર્થ ધર્મ નિંદ રહેતા તે સ્વવિકલ્પ દશામાં આવે છે. પ્રવચન સારમાં શરણાનુયોગ સૂચક ચુલિકા નામનો છેલ્લો અધિકાર છે, ત્રીજો અધિકાર છે. ત્રણ અધિકારમાં એ ગ્રંથ વેચાયેલો છે, એમાં ત્રીજા અધિકારમાં એ વાત લીધી છે. ત્યાં એવી શૈલી કહી છે, કથન શૈલી એવી કહી છે અમૃતચંદ્રાચાર્ય દેવે કે જે શુદ્ધ વિકલ્પ છે અથવા વ્યવહાર છે, જ્ઞાનીને મોક્ષ માર્ગની દશામાં જે વ્યવહારની યોગ્ય શુદ્ધ વિકલ્પ છે તે પુરુષાર્થના દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે તો તે શુદ્ધિનો જ મંદ પુરુષાર્થ છે. શુદ્ધિનો જ મંદ પુરુષાર્થ છે. શુદ્ધિના એટલે એનો અર્થ એમ થયો કે શુદ્ધિના મંદ પુરુષાર્થ કાળે સ્વિકલ્પ દશા છે અને શુદ્ધિના ઉગ્ર પુરુષાર્થ કાળે નિર્વિકલ્પ દશા છે. આ સાધક દશામાં સ્વિકલ્પ અને નિર્વિકલ્પ દશા થવાનો સિદ્ધાંત છે. પુરુષાર્થ છે આરોપિત એટલે ચાલુ છે પણ એમાં તારતમ્ય ભેદ પડે છે. પુરુષાર્થમાં ભેદમાં જોરમાં તારતમ્ય ભેદ પડે છે. તો જ્યારે પુરુષાર્થ મંદ પડે ત્યારે રાગની ઉત્પત્તિ થઈ જાય. કેમ કે જે પુરુષાર્થ છે એ તો વિતરાગ સ્વભાવ પ્રત્યે છે પણ એમાં મંદતા આવે ત્યાં રાગ ચાલુ થઈ જાય બુદ્ધિપૂર્વકનો. અને પોતાના વિતરાગી સ્વભાવમાં એકદમ જોર વધે ત્યારે રાગ ઉત્પન્ન થતો બંધ થઈ જાય અને રાગ રહી જે દશા રહે એનો અનુભવ થાય, એને વિતરાગી દશાનો શુદ્ધ ઉપયોગનો અનુભવ કહેવામાં આવે છે. રાગ ઉત્પન્ન થાય ત્યારે રાગ પણ અનુભવમાં આવે છે, વ્યવસ્થામાં રાગ થાય છે. મંદ પુરુષાર્થ છે, મંદ પુરુષાર્થ એ નિમિત્ત પડે છે રાગને ઉત્પન્ન થવામાં, ઉત્પન્ન થવામાં નિમિત્ત પડે છે. એમ બે ગુણ વચ્ચેનો નિમિત્ત નિમિત્ત એક સંબંધ લઈએ તો પુરુષાર્થ ધર્મ મંદ રહે ત્યારે રાગની ઉત્પત્તિ અવશ્ય થાય થાય ને થાય છે. એમને શૈલી એવી કરી છે. કે જ્ઞાનીને વ્યવહાર છે, કેમ કે પંચ પરમેશ્ઠી દાતા ધ્યાનનો વિકલ્પ એ શુદ્ધિનો જ મંદ પુરુષાર્થ છે. એટલે કે ક્યારેય એને પુરુષાર્થને છોડ્યો નથી. ચારિત્રનો અધિકાર ચાલે છે ત્યાં, આચરણનો અધિકાર છે. તો કે સાધકે ક્યારેય પણ પુરુષાર્થને છોડ્યો નથી, પણ પુરુષાર્થમાં તીવ્રતા મંદતા થયા કરે, અને તીવ્રતા મંદતા થયા કરે એમાં મંદતા થાય ત્યારે એને વિકલ્પને રાગની ઉત્પત્તિ થાય, વ્યવહારના પરિણામ થાય, અને એકદમ તીવ્રતા થાય ત્યારે નિર્વિકલ્પ શુદ્ધોપયોગની વિતરાગી દશા ઉત્પન્ન થાય. જેમ કે છઠ્ઠું સાતમું ગુણ સ્થાન મૂળરાગનું લઈએ, તો મૂળરાગ ક્ષણમાં છઠ્ઠા ગુણ સ્થાને આવે છે, છઠ્ઠે ક્ષણમાં સાતમા ગુણ સ્થાને આવે છે. તો છઠ્ઠા ગુણ સ્થાને ક્યારે આવે છે? કે વખતે એનો પુરુષાર્થ ધર્મ મંદ થાય છે તો છઠ્ઠા ગુણ સ્થાને આવે છે. સાતમામાંથી છઠ્ઠે આવે તો સિદ્ધ ગુણ સ્થાન ફેરનો વિષય છે. એકની ગુણસ્થાનમાં પણ સ્વવિકલ્પને નિર્વિકલ્પ દશા રહીએ છીએ, અહીંયા તો ગુણસ્થાન જ બદલાય છે. સાતમા ગુણસ્થાનમાં સ્વવિકલ્પ દશા રાગની ઉત્પત્તિ થાય એને એ તો નિર્વિકલ્પ દશાનું ગુણસ્થાન છે. એટલે જ્યારે એમનો પુરુષાર્થ મંદ વર્તે એટલે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે, છઠ્ઠા ગુણસ્થાનમાં આવે તો તે જાગ્રત છે, એકદમ પુરુષાર્થ વધી જાય છે, વળી સાતમામાં આવે છે. એમાં પાછા મંદતા આવે તો છઠ્ઠામાં આવે, પાછો પુરુષાર્થ વધી જાય ને સાતમામાં આવે. એમ હજારો વાર છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં મુનિરાજનું આવાગમન થાય છે. એટલે એવા વિકલ્પો પણ હોય છે, પરંતુ નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થતા વિકલ્પ જાળ છૂટી જાય છે. વિકલ્પ તૂટી જાય છે એમ કહો, વિકલ્પની જાળ છૂટી જાય છે એમ કહો. મુનિરાજ તો ઉપદેશ આપતા હોય, શાસ્ત્ર સભામાં મુનિરાજ ઉપદેશ આપતા હોય, બીજા મુનિઓ પણ સાંભળતા હોય, ગ્રસ્થો રાજાઓ સાંભળવા આવે, ઇન્દ્ર સાંભળવા આવે, એ પણ કહેતા કહેતા વિકલ્પ છૂટી જાય છે, સ્વરૂપમાં લીન થઈ જાય છે. પાછા વિકલ્પમાં આવે તો વિષયની લિંક તૂટ્યા વિના ધારાવાહી વિષયનું નિરૂપણ ચાલતું હોય એવું સાંભળનારને લાગે. શું? કેમ કે એમનું કહેવાનો મુખ્ય વિષય શુદ્ધાત્મા છે. એટલે સ્વવિકલ્પ દશામાં આવે તો પણ વિષય બદલાતો નથી, અને નિર્વિકલ્પ દશામાં આવે તો પણ વિષય તો બદલાતો નથી. વિષય બદલાતો નથી તો એટલે એમને એમ લાગે છે. અને કોઈ વખત કર્ણાનુયોગનો વિષય હાથમાં લીધો હોય, ચરણાનુયોગનો લીધો હોય, કથાનુયોગનો લીધો હોય, કોઈ પણ વિષય હાથમાં લે, છઠ્ઠા સાતમા ગુણ સ્થાને પુરાણો લખ્યા છે મુનિઓએ, જીનસેનાચાર્ય, પછી આ મહાપુરાણો લખ્યું છે, રવિશેણાચાર્ય, કથાનું યોગ લખે, તીર્થંકરના મહાપુરુષોના પુરાણ લખે, તો પણ એ મૂળમાં જે વિષય શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનો છે એ તો પરમાત્મા તત્વ જ છે. સ્વવિકલ્પ દશામાં પણ એ વિષયનું શ્રદ્ધા જ્ઞાન ચારિત્રથી ત્રણેય પરિણામથી કરીને છૂટતો નથી. શ્રદ્ધાથી છૂટવાનો તો પ્રશ્ન જ નથી, પણ એમનું આંશિક જ્ઞાન, લઘુ જ્ઞાન અને આચરણની પરિણતિ, ચારિત્રની પરિણતિ, વિતરાગ પરિણતિ ચાલુ ને ચાલુ રહે છે. અને એ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પરિણામ વડે કરીને પોતાના મૂળ વિષયથી જરા પણ સર્વથા છૂટી જાય એવું સાધક દશામાં કોઈને બંધન નથી, કોઈ પણ ગુણ સ્થાને ન બને. તો નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થતા વિકલ્પની જાળ છૂટી જાય છે, ત્યારે વિકલ્પની જાળ છે એ રહેતી નથી. અહીંયા તો ચોથા પાંચમા ગુણ સ્થાનનો મુખ્યપણે વિષય ખ્યાલમાં રાખીને ચર્ચા કરી છે કે જ્યારે નિર્વિકલ્પ સ્વાનુભૂતિમાં આવે ત્યારે વિકલ્પની જાળ એકદમ છૂટી જાય છે, અને શુભાશુભ વિકલ્પો રહેતા નથી, શુભાશુભ વિકલ્પો હોતા નથી, ઉત્પન્ન થતા નથી, એ નિર્વિકલ્પ સ્વાનુભૂતિની દશા એ સાધક દશામાં ઉગ્ર પુરુષાર્થના કાળની દશા હોવાથી નીચે લીધું છે. છેલ્લે ઉગ્ર નિર્વિકલ્પ દશામાં જ મુક્તિ છે, એવો માર્ગ છે. નિર્વિકલ્પ દશા એ સાધકપણામાં ઉગ્રતાની દશા છે, જે તે ગુણસ્થાનમાં ગુણસ્થાન અનુસાર. પછી ચોથા ગુણસ્થાને જે નિર્વિકલ્પ દશા છે એ છઠ્ઠા ગુણસ્થાને ઉગ્ર દશા નથી ગણાતી, કેમ કે મુનિરાજ સ્વવિકલ્પ દશામાં આહારનો વિકલ્પ કરે ત્યારે એની જેટલી નિદ્રા છે એ ચોથા ગુણસ્થાનની ઉગ્ર નિર્વિકલ્પ દશા કરતા ગુણ શ્રેણી નિર્જરાથી વિતરાકતા ત્યાં વર્તે છે અને કર્મની નિદ્રા કરે છે. આહારના વિકલ્પતાને, નિંદ્રાના વિકલ્પતાને, તો ત્યાં એને ઉગ્રતા મુનિ દશાની અપેક્ષાએ તો નીચેના ગુણસ્થાનની કોઈ પણ ઉગ્ર દશા છે એ મંદ દશા છે. એ દશા કોઈ પણ ગુણસ્થાનમાં જે તે ગુણસ્થાનની ઉગ્રમાં ઉગ્ર છેલ્લી હદની નિર્વિકલ્પ દશા ઉગ્રપણે આવે ત્યારે એ ગુણસ્થાનથી પલટો મારીને ઉપરના ગુણસ્થાનમાં બિરાજમાન થાય છે. એ રીતે નિર્વિકલ્પ દશામાં જ ઉપર ઉપરના ગુણસ્થાનમાં આરૂઢ થવાનું બને છે અને એવી ઉગ્રની નિર્વિકલ્પ દશામાં જ મુક્તિ છે. કારણ કે સાત ગુણ સાતમા ગુણસ્થાનથી એકદમ ઉગ્રતા આવે તો આઠમ આગળના ગુણસ્થાનમાં, આઠમા નવમા દસમા ગુણસ્થાનમાં શ્રેણી માંડીને આગળ વધવા લાગે. તો એ બધી નિર્વિકલ્પ દશાના ગુણસ્થાનની સ્થિતિ છે. તો એ દશામાં જ મુક્તિ થાય છે એમ કહીને એક એવા સિદ્ધાંતનું અહીંયા નિરૂપણ કર્યું છે કે શ્વેતાંબરાદે બીજા દર્શનની તો ચર્ચા જ કરવી રહી ગઈ, પણ આ લોકો તો એમ કે વિચાર કરતા 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 કેવળ જ્ઞાન થઈ ગયું, આત્માનો વિચાર કરતા કરતા કેવળ જ્ઞાન થઈ ગયું. પહેલા બીજો વિચાર ચાલતો હતો, પછી એમાં આત્માના વિચારે ચડી ગયા તો એને કેવળ જ્ઞાન થઈ ગયું. સ્વવિકલ્પ દશામાં ક્યારે પણ કોઈને મુક્તિ પ્રગટ થાય એવું બધું અથવા તો અંતર બાહ્ય નિર્ગ્રંથ દશા પ્રગટ થયા વિના, શું એકલી અંતર નહીં, અંતર બાહ્ય નિર્ગ્રંથ દશા પ્રગટ થયા વિના કોઈને પણ મુક્તિ થાય એવું બધું નથી. એમાં એ નિર્ગ્રંથ દશામાં પણ, અંતરબાહ્ય નિર્ગ્રંથ દશામાં પણ એકદમ નિર્વિકલ્પ દશાની શ્રેણી શરૂ થાય. ઉત્તર શ્રેણી એટલે ઉત્તરો ઉત્તર ચડતો વર્ગ, શ્રેણી એટલે વર્ગ, આ નિશામાં નથી લખતા. પાંચમી શ્રેણી, છઠ્ઠી શ્રેણી, સાતમી શ્રેણી, શ્રેણી એટલે ક્લાસ. એમાં આ સાતમા ગુણસ્થાનમાંથી આઠમા ગુણસ્થાનમાં, નવમા ગુણસ્થાનમાં, દસમા ગુણસ્થાનમાં, એમ ઉપર ઉપરના ગુણસ્થાનમાં આવે છે. બધા નિર્વિકલ્પ દશાના ઉજ્જવળ ધ્યાનના શુક્લ ધ્યાનના પરિણામ થાય છે અને એ દશામાં જ પૂર્ણ મુક્ત દશા પ્રગટ થાય છે. સિદ્ધિ કોઈની બીજા પ્રકારે બીજી રીતે મુક્ત દશા થાય એવું ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈના માટે બનતું નથી. અને એટલા માટે ચાર ગતિમાં એક મનુષ્ય દશા એના માટે સાનુકૂળ છે, બીજી કોઈ દશા સાનુકૂળ નથી. હા, બધા જ સાધકો નીચેના ગુણસ્થાને દીક્ષા લે છે ત્યારે કોઈને સાતમું ગુણસ્થાન હોતું નથી. છઠ્ઠાનો તો પ્રશ્ન જ નથી, ચોથું કે પાંચમું હોય, કારણ કે છઠ્ઠું તો સાતમા પછી આવે છે, પહેલું છઠ્ઠું કોઈને આવતું નથી કે પહેલા આચરણ કરે. પંચ મહાવ્રત સમિતિ ગુપ્તીનું 28 મૂળ ગુણનું પહેલા આચરણ કરે તો એને સાતમું પ્રગટે, એ તો સિદ્ધાંતમાં નથી. એટલે વ્યવહાર નિશ્ચયનું કારણ થાય એ તો અવસ્થિત સિદ્ધાંતમાં નથી. બહુ મોટો વિવાદ છે આ વિષય ઉપર. શ્વેતાંબર દિગંબર બંને સંપ્રદાયમાં અત્યારે વ્યવહાર કારણ અને નિશ્ચય કાર્ય એ મોટો વિવાદાસ્પદ વિષય છે. ગુરુદેવે એ વિષયમાં બહુ પ્રકાશ પાડ્યો છે અને આ ગુણસ્થાનની જે પરિપાટી છે અનાદિ અનંત સિદ્ધાંત રૂપ એક સરખો સિદ્ધાંત ત્રણે કાળે, એનો આ નિયમ છે કે પહેલા સાતમું ગુણસ્થાન આવે ને પછી છઠ્ઠું ગુણસ્થાન આવે એમ છે.
ના ત્યારે ભાવલિંગ દશા નથી, પેલા દ્રવલિંગ પછી ભાવલિંગ પ્રથમ ધ્યાનમાં બેસે ત્યારે સાતમા ગુણ સ્થાને આરોહ થાય. અને એ દીક્ષા લેનારને ખબર હોય છે કે જેવી આ બાહ્ય નિર્ગુણ દશા લીધી એવી અંતર નિર્ગુણ દશા પ્રગટતા હવે વાર લાગવાની નથી. ભાવલિંગ તો સાતમા ગુણ સ્થાન યોગ્ય મુનિ દશાની વિતરાગતાને ભાવલિંગ કહેવાય છે. ચોથા ગુણ સ્થાને ભાવલિંગ ન કહેવાય, પાંચમા ગુણ સ્થાને ભાવલિંગ ન કહેવાય. એવા પણ ઇતિહાસમાં કિસ્સા બને કે કોઈ જીવને ચોથું જ રહી જાય ને હાથમું ન આવે, પાંચમું મહિને પાંચમું જ રહી જાય ને સાતમું ન આવે, તો એ ચોથા અને પાંચમા ગુણ સ્થાન વર્તે દ્રવલિંગી છે. શું એ રીતે ગણીએ તો દ્રવલિંગીના ત્રણ પ્રકાર, મિથ્યા દ્રષ્ટિ દ્રવલિંગી, ચતુર્થ ગુણ સ્થાન વર્તે દ્રવલિંગી અને પંચમ ગુણ સ્થાન વર્તે દ્રવલિંગી, એમ ત્રણ પ્રકારે દ્રવલિંગી હોય શકે છે. એને ભાવલિંગી ન કહેવાય. ઓછી છે, વિતરાગતા ઓછી છે, એમ જ છે. બિલકુલ વર્ગ જ જુદો છે, આ વર્ગ જુદો છે. એક એક વર્ગમાં પહેલા નંબરે આવનારો છોકરો ગમે એટલો હોશિયાર હોય તો એ જ વર્ગમાં છે, ઉપરના વર્ગમાં નથી. ઉપરના વર્ગમાં ઠોઠ નિશાળી હોય તો એ ઉપરના વર્ગનો છે, નીચેના વર્ગનો નથી. એ ફેર છે, એ તો ફેર જ છે, એમાં કાંઈ ફેર નથી. બીજા ત્રીજા માંથી ને પેલા માં આવી, બીજું ત્રીજું અંતર્મૂર્ત નું છે, જગન્ય અંતર્મૂર્ત નું છે. એને ખબર ન પડે, એને ખબર નથી આ બીજું આવ્યું ત્રીજું આવ્યું, એને કઈ ખબર ન હોય. તો પેલા માં આવે ત્યારે એને ખબર પડે. સદમસ્તને ઉપયોગમાં તેનું ગ્રહણ થતું નથી, એમ બધું એટલે એને ખબર ન પડે. ના ના, એમ એવું નથી. પેલા પછી સીધું ચોથું આવે, ચોથું માંથી પડે તો બીજા ત્રીજા માંથી ને પહેલામાં આવે, અને સાતમામાં આગળ જાય ચોથામાંથી તો ચોથામાંથી પાંચમામાં આવે ને સાતમામાં પણ આવે. છઠ્ઠામાં ન આવે, પાંચમામાંથી સાતમામાં આવે પણ છઠ્ઠામાં ન આવે, એમ છે. અને છઠ્ઠા ગુણ સ્થાનમાંથી પછી સાતમામાં આગળ શ્રેણી આવે તો આ જો ક્ષપક શ્રેણી હોય તો અગિયારમાં ન આવે, સીધું દસમા માંથી ટપીને બારમાં જાય, એમાં અગિયારમું ગુણ સ્થાન ન આવે. કેમ કે ઉક્ષમ શ્રેણીનું ગુણ સ્થાન છે, એમાં ઉક્ષમ ભાવ જ હોય, પણ અહીંયા ઉક્ષમ ભાવ છે નહીં, અહીંયા ક્ષાયિક ભાવ છે. ગુણ સ્થાનનો ક્રમ જાણી લેવો, જાણવાનો વિષય છે. તો એમાં ગોટા મારે છે, મને ગપ્પા મારે છે. સંપ્રદાયમાં તો એ વિષય પણ ચોખ્ખો નથી. ગુરુદેવ આપણે ખુલાસો કર્યો છે, બાકી તો સંપ્રદાયમાં તો બધું ગડબડ ગોટા ચાલે છે. ગુણ સ્થાન ની કોઈને પૂરી ખબર નથી. પેલામાં અનાદિનો છું, પેલામાં અનાદિનો છે. નિગોદ નો જીવ પણ પેલા ગુણ સ્થાન માં છે, અને દ્રવલિંગી મુનિ પણ અઠ્યાવીસ મૂળગુણ અને પંચ મહાવ્રત ચોખ્ખા પાળનારો પણ પહેલા ગુણ સ્થાનમાં છે, અભવ્ય ગુણ જીવ પણ પહેલા ગુણ સ્થાનમાં છે. સાત થી ચોવીસ અબુદ્ધિપૂર્વક નો રાગ રહે છે. શું રહે છે? વિતરાગતા પૂરી નથી, એનો અર્થ કે રાગ નો સદભાવ છે. જો રાગ હૈયાતી ધરાવે છે તો એ રાગ તો ત્યાં સવિકલ્પ દશારૂપ છે નહીં, તો એ રાગ ત્યાં નિર્વિકલ્પ દશામાં અબુદ્ધિપૂર્વક નો રાગ હજી જીવે છે. શું? રાગ હજી જીવે છે. બસ છે, પણ અબુદ્ધિપૂર્વક નો છે, એટલે ધ્યાનસ્થ દશામાં જે તે સ્થાનમાં બિરાજમાન છે એવા મુનિરાજને પોતાને એ પકડા પકડાતો નથી, એના ખ્યાલમાં નથી આવતો. પણ એ કેવું જ્ઞાન ગુજર છે? અબુદ્ધિપૂર્વક નો છે. ના ના, ઉપયોગમાં લેવા ધારે તો ન લઈ શકે, એટલો સૂક્ષ્મ છે, એટલો સૂક્ષ્મ છે. માત્ર કેવળ જ્ઞાન ગુજર છે, સદમસ્થને પકડાય એટલો નથી ત્યાં. ઉગ્ર નિર્વિકલ્પ દશામાં જ મુક્તિ છે, આવો માર્ગ છે. આ સિવાય માર્ગનો, મુક્તિના માર્ગનો બીજો કોઈ પ્રકાર નથી. મુક્તિના માર્ગનો કોઈ બીજો પ્રકાર નથી કે વિચાર કરતા કરતા કોઈને કેવું જ્ઞાન થઈ જાય એવું કઈ બનતું નથી. એકસો ને 81 બોલથી ચરમ શરીરી હોય, કોઈ દેહનો ભાવ કરીને પછી મનુષ્ય ભાવ કરીને તો મને ત્રણ ભાવ થઈ ગયા, વર્તમાન ભાવ, ત્યાર પછીનો દેવનો ભાવ, ત્યાર પછી મનુષ્યનો ભાવ. બેક્ષાયિક સમય દ્રષ્ટિ છે. એકનો પુરુષાર્થ અકારણપણે તીવ્ર ચાલે છે, એકનો પુરુષાર્થ અકારણપણે મંદ ચાલે છે. તો ક્ષોભ સંભળીએ કે અનેક જીવોને ક્ષોભ સમ્યક દર્શન હોવું સંભવે છે. કોઈ જીવ તો તે જ ભાવમાં ક્ષોભ સમમાંથી ક્ષાયિકમાં આવીને ચરમ શરીરી હોય છે, મુક્તિમાં જાય છે. ને કોઈ વધુમાં વધુ 5-15 ભાગે પણ મુક્તિમાં જાય છે. તો એમાં અબજોના અબજો વર્ષ, સાગરોપમના વર્ષ મુનિ દેવલોકમાં પસાર થઈ જાય ક્ષોભ સમ્યક દર્શનમાં. ક્ષાયિક સમ્યક દર્શનમાં એ સર્વાર સિદ્ધિના દેવમાં ક્ષાયિક સમ્યક દર્શન છે અને 33 સાગરનું આયુષ હોય છે. તો 5મું ગુણ સ્થાન આવે નહીં. એવો કોઈ નિયમ નથી કે શ્રદ્ધા સરખી છે માટે પુરુષાર્થ સરખો છે. એવો કોઈ નિયમ નથી કે જેને જ્ઞાન વધુ છે માટે આનો પુરુષાર્થ વધી જાય છે, એમ નથી. શ્રી ભૂતિ મુનિને જ્ઞાનનો અભાવ નહોતો, પુરુષાર્થ વધી ગયો હતો કેવળ જ્ઞાનતાના. એટલે પુરુષાર્થનું પ્રકરણ એકદમ સ્વતંત્ર છે. કોઈ વાર આરોપ કરવામાં આવે કે આને લઈને આમ થી માને નહીં, નિમિત્ત નિમિત્ત સંબંધ એક ગુણ બીજા ગુણ વચ્ચે જોડવામાં આવે, પણ ખરેખર એ સ્વતંત્ર પ્રકરણ છે, એની ચાલ એકદમ સ્વતંત્ર છે. એમ કહેવાય કે સ્વરૂપ નિર્ણય થાય, આત્માની જાગૃતિ આવે, સ્વરૂપના મહિમાથી આત્માનો પુરુષાર્થ વધીને સમ્યક દર્શન નિર્વિકલ્પ ઉપયોગ સુધી પહોંચે, તો વધતો 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 જે પુરુષાર્થ છે એ છેલ્લે હદે સ્વવિકલ્પ દશાનો પુરુષાર્થ અને નિર્વિકલ્પ દશાનો પુરુષાર્થ બે વચ્ચે બહુ મોટો ફેર છે. બે વચ્ચે બહુ મોટો ફેર છે. ઓલો પહેલા ગુણ સ્થાનમાં પુરુષાર્થ છે, ઓલો ચોથા ગુણ સ્થાનનો પુરુષાર્થ છે. વર્ગ જ જુદો છે આખો, બહુ મોટો ફરક છે. આત્રો ઘણો છે એની અંદર, એક પ્રવાહ ને એની કન્ટિન્યુઅસી બતાવવી હોય, ચાલુ ચાલુ ચાલુ, કે પુરુષાર્થ શરૂ થયો, ચાલુ થયો, ચાલુ થયો, ઉપડ્યો ઉપડ્યો, વધે 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 વધી વધીને નિર્વિકલ્પ થઈ ગયો, ચોથું ગુણ સ્થાન પ્રગટ્યું. એમ કહેવાય પ્રવાહ અપેક્ષાએ, પણ એ સ્થૂળ કથન છે. શાસ્ત્રની અંદર જે કથનો આવે એમાં કોઈ સ્થૂળ કથન હોય છે, કોઈ સૂક્ષ્મ કથન હોય છે. તો સ્થૂળ કથનથી એમ કહેવાય કે પુરુષાર્થ વધારીને મોક્ષ માર્ગમાં પહોંચી ગયો. સૂક્ષ્મ કથનથી એ વાત છે કે છેલ્લા સમયનો પુરુષાર્થ અને ચતુર્થ ગુણ સ્થાનના પહેલા સમયનો પુરુષાર્થ, એ બે વચ્ચે બહુ મોટો ફેર છે. એક જુદો જ તબક્કો છે આખો. એ તો એક સૂક્ષ્મતા એ પરિણામનો અભ્યાસ જો કરવો હોય તો એ રીતે એને સમજવું જોઈએ. અકારણ પણ છે, બરાબર છે. હા, એટલે જેટલો પુરુષાર્થ વધે એટલી આત્મસિદ્ધિ નજીક આવે, જેટલો પુરુષાર્થ વધે એટલી વિતરાગતાની સિદ્ધિ થાય. પુરુષાર્થ અકારણ પણ છે, એના ફળ સ્વરૂપે વિતરાગતા અને આનંદ તો એનું કાર્ય નિયમબદ્ધ છે. પરિણામના કેટલાક નિયમો છે એમાં કોઈ ફેરફાર નથી. ભલે એક ગુણ અને બીજા ગુણ વચ્ચેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય તો પણ એ ત્રણેય કાળે એક સરખા જ છે. પણ એક સ્વતંત્ર રીતે આત્માના વીર્યગુણના પરિણામરૂપ પુરુષાર્થને વિચારવામાં આવે તો જે પુરુષાર્થ સ્વરૂપની રચના કરે છે, શુદ્ધતાની રચના કરે છે, એની ઉગ્રતા મંદતાનું કારણ કાર્ય શું, એની ઉગ્રતા મંદતાનું કારણ કાર્ય શું, કોઈ નહીં, અકારણ છે, કોઈ કારણ કાર્ય નથી. એની અંદરથી તો એ વાત સમજાય તો ખરા, સમજવામાં આવી તો એ વાત સમજીને એનો પરમાર્થ શું છે, આ એક વિચારવા જેવો વિષય છે. કે પુરુષાર્થ સહજ છે, કોઈ કૃત્રિમતાનો વિષય નથી. તેથી પુરુષાર્થમાં પરિણામનું કર્તૃત્વ જો પુરુષાર્થ ધર્મને સમજવામાં આવે તો ઉડી જાય છે, ખલાસ થઈ જાય છે. આ એનો પરમાર્થ છે. માટે પરમાર્થ નીકળે છે પાછો. નહીતર એક ઉલટો દ્રષ્ટિકોણ પકડે તો માણસને નિરાશા થાય કે જો અકારણપણે નિષ્કારણપણે પુરુષાર્થ તીવ્ર અને મંદ થયા કરતો હોય તો હવે પછી આમાં આપણે તો કઈ પુરુષાર્થ કેવી રીતે કરવો એ પ્રશ્ન જ રહેતો નથી. જેમ મોક્ષ માર્ગને તીવ્ર મંદ આપોઆપ થાય અને એમાં પણ એ સહજ જ કોઈને તે ભાવમાં મુક્તિ થાય તો કોઈને ત્રીજા ભાવમાં થાય, તો પછી અકારણ પણ પુરુષાર્થ વર્તો હોય તો આપણે શું કરીએ? આપણે તો હજી કઈ ઠેકાણું નથી. એમ કરીને એમ લેવા જેવું નથી. એ દ્રષ્ટિકોણ ખોટો છે. દ્રષ્ટિકોણ સાચો એ છે કે કોઈ પર્યાયનું કર્તૃત્વ જે છે એ વસ્તુ સ્થિતિને, વસ્તુના સ્વરૂપને સિદ્ધાંત બહારનો વિષય છે. એનો અર્થ કે જીવ જ્ઞાતા દ્રષ્ટા રહી જાય છે. જે થાય એનો જ્ઞાતા દ્રષ્ટા છે. પોતાના પરિણામનો પણ જ્ઞાતા દ્રષ્ટા છે, અન્ય પદાર્થના પરિણામનો પણ આ જીવ જ્ઞાતા દ્રષ્ટા છે. જ્ઞાતા દ્રષ્ટા એનો સ્વભાવ છે. બસ જ્ઞાતા દ્રષ્ટા રહે તો તે સ્વભાવમાં રહ્યો છે અને સ્વભાવમાં રહ્યો છે એ જ એને માટે ઈષ્ટ છે. વિકલ્પ આવે, જરૂરત છે સુખની અને જરૂરત છે દુઃખ ટાળવાની, તો વિકલ્પ આવે ખરો. આ ન આવે એમ કેવું નથી, પણ આવે માટે, વિકલ્પ આવે માટે કાર્ય થાય. હા, કૃત્રિમ રીતે કરવો પડે તો એથી કઈ સહજ પુરુષાર્થ થઈ જાય કે એ સહજ પુરુષાર્થનું સ્વરૂપ છે એમ તો નથી, પણ એવું આવે. કૃત્રિમ પુરુષાર્થ કરવાનું જોર પણ ક્યારેક આવે કે હું પુરુષાર્થ કરીને મારી દશાને પ્રગટ કરું, પણ એને એ વખતે જ્ઞાન હોવું જોઈએ, સમજણ હોવી જોઈએ કે આ તો એક મારા દુઃખ મને સહન થતું નથી ચાલતી દશાનું, મિથ્યાત્વ દશાનું, એટલે એ મટાડવા માટેનો આ વિકલ્પ છે. આ કઈ પુરુષાર્થનું સ્વરૂપ નથી, એને સમજણ હોવી જોઈએ. નહીતર તો ખોટે ખોટું જોરમાં અંદર વિકલ્પમાં થાય અને વિકલ્પના જોરને પુરુષાર્થનું સ્વરૂપ માની બેસે અને જાય અંધે રસ્તે. પછી એમાં તો સવળો રસ્તો મળે એવું ગુણ નથી, એમ થઈ જાય. કરતા પણ તમની બુદ્ધિ તો રાખવા યોગ્ય છે જ નહીં, અને ત્યારે જ સાચો પુરુષાર્થ પ્રગટ થાય છે. કરતા બુદ્ધિ એ સાચો પુરુષાર્થ પ્રગટ જ થતો નથી, એ વાત તો બરાબર પકડી રાખવી, એમાં કઈ ફેરફાર નથી. એમ છે કરતા બુદ્ધિ થી એમનો પ્રશ્ન જ નથી, કરતા બુદ્ધિ જ ખલાસ થઈ ગઈ. અકૃત્રિમ સ્વભાવ જેને જોયો અનુભવ્યો એને પરિણામ નહીં કરતા બુદ્ધિ રહેતી નથી. કરતા બુદ્ધિ હજી રહે છે જ્યાં સુધી પ્રત્યક્ષ અનુભવ થતો નથી ત્યાં સુધી, પણ એ કરતા બુદ્ધિ બહુ મંદપણે હોય છે. જેમ કે મિથ્યાત્વ રહે છે સમ્યક સન્મુખ વાળાને, તો કરતા બુદ્ધિ પણ રહે છે, કેમ કે બે મિથ્યાત્વના અંગ છે શું, પણ એ બહુ અલ્પ છે, બહુ મંદ છે અથવા રસ રહિત છે. કર્તૃત્વનું જોર નથી, કર્તૃત્વનો રસ નથી, પણ હોય છે. રાગ સાથે એકત્વ બુદ્ધિ હોય છે, એટલે તો સમયસારની 143 ગાથામાં જ્યાં નિર્વિકલ્પ દશા પક્ષાંતિ ક્રાંત થાય છે એ ચર્ચા કરી આચાર્ય દેવે, તો કે હું તો શુદ્ધ આત્મા છું, આનંદ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, પરિપૂર્ણ છું, શુદ્ધ છું, અભેદ છું, નિર્વિકલ્પ છું, એવા ભાવ આવે છે ને, તો એવો ભાવનો વિકલ્પ આવે છે, અને એ વિકલ્પમાં હજી એકતા વર્તે છે, તેથી એવો વિકલ્પ થયો, તેથી શું, તેથી શું, એમ કરીને પ્રશ્ન લીધો છે કે તેથી કઈ લાભ માની લઈશ નહીં, એવી ચર્ચા કરે છે. બહુ સૂક્ષ્મ સૂક્ષ્મ ચર્ચાઓ કરી છે. ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનો તો બહુ અદભુત આવ્યા છે. આવી ગાથાઓ ચાલતી ત્યારે તો બહુ અદભુત વ્યાખ્યાનો આવતા હતા, એકદમ સૂક્ષ્મ વ્યાખ્યાનો આવતા હતા. ગુરુદેવ અંદરથી ખીલી ઉઠતા હતા એ વિષય ઉપર, એવા સરસ વ્યાખ્યાનો આવેલા છે. 143, 144, એક એક ગાથા ઉપર બે ત્રણ ત્રણ વ્યાખ્યાનો ચાલેલા છે. એ સમજણ કરી રાખે છે, એવો અભિપ્રાય બાંધી રાખ્યો છે, એ છોડવા જેવો છે, એ અભિપ્રાય બરાબર નથી. એમાં બીજું તો પછી કેવી રીતે લેવું, કે જે આત્મા છે, શુદ્ધ આત્મા છે, એ તો પોતાના સ્વરૂપથી પરિપૂર્ણ છે, એમાં રાગ નથી કે એમાં બંધ નથી શું, એમાં પુણ્ય નથી, પાપ નથી, કોઈ પણ પ્રકારના રાગરૂપ આશ્રવ નથી, અને એમાં બંધ નથી, ચારે તત્વ એમાં નથી. અપૂર્ણતારૂપ સંવર્ગ નિયોજરા તત્વ પણ એમાં નથી. જેવો મોક્ષ છે, મોક્ષ તત્વ છે, એવું બિલકુલ આત્મ સ્વરૂપ છે. આત્મ સ્વરૂપ છે એટલે કોઈ બીજાનું સ્વરૂપ નથી, પણ પોતાનું સ્વરૂપ છે. તો જે જ્ઞાન પોતાના આવા સ્વરૂપને જાણે જોવે, એ જ્ઞાન એમાં હવે શું કરવાનું બાકી છે, કે વિકલ્પ કરે કે પુરુષાર્થ કરે. એને તો જોયું કે જેમ આ સ્વરૂપ પૂર્ણ છે એમાં અનંત વીર્ય પણ પૂર્ણ વીર્ય છે, પૂર્ણ પુરુષાર્થનું પિંડ છે. અવસ્થામાં અલ્પ પુરુષાર્થ, વધુ પુરુષાર્થ એ અવસ્થાનો વિષય છે. મૂળ સ્વરૂપમાં પરિપૂર્ણ પુરુષાર્થ છે શક્તિરૂપે, એટલે એમાં ન તો પુરુષાર્થ કરવો છે, ન તો એમાં પુરુષાર્થ લાવવો છે, ન તો એમાં બીજું કાંઈ કરવું છે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં આવ્યું છે ને સુદાનીજીનો, એમાં એક બોલું આવે છે કે શ્રદ્ધા નહીં કરવી હૈ, જ્ઞાન નહીં કરના હૈ, પુરુષાર્થ નહીં કરના હૈ. શ્રદ્ધા નથી કરવી, જ્ઞાન નથી કરવું, પુરુષાર્થ નથી કરવું, તો શું શું કરવું છે, તો કે કાંઈ કરવાનો પ્રશ્ન જ નથી. તો કે કેમ કરવાનો પ્રશ્ન નથી, કે મારા સ્વરૂપમાં હું પરિપૂર્ણ કરતે કરતે છું, તેથી કરીને મારા સ્વરૂપને વિશે તો કાંઈ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અને જ્યાં ક્યાંય કરવાનું છે એવી જે દશા, એ તો મારા સ્વરૂપથી બાહ્ય છે, સ્વરૂપની બહાર છે. જે મારા સ્વરૂપમાં છે ને, જેનું અસ્તિત્વ જ મારા સ્વરૂપમાં નથી, અને જે જે દશામાં મારું અસ્તિત્વ નથી, એમાં મારે શું કરવાનો પ્રશ્ન ઊભો થાય છે, કે એમાં મારે કંઈ કરવાનો પ્રશ્ન ઊભો થતો નથી. આમ જેવું છે એવું સ્વરૂપને જો જોવામાં આવે તો પરિણામનું કર્તૃત્વ ખલાસ થઈ જાય એવી જ વસ્તુ સ્થિતિ છે. કરતા બુદ્ધિ ન રહીએ, પુરુષાર્થના વિષયમાં પણ કરતા બુદ્ધિ ન રહે. એટલે રાજમલજીએ ચોથા કળશમાં એ વાત લીધી છે ને, એમણે તો શૈલી સૌને લીધી છે. કાલે એક આધાર લીધો એમાં એવી વાત હતી 46માં કળશમાં, કે બસ આપોઆપ જાણે થાય છે, ભવ્યતાનો પરિપાક થાય છે. ભેદવાદાન ખંડયતમાં એ વાત દીધી હતી, કાળ લબ્ધિ પાકી ને લે છે. કેમ કે આ યત્ન સાધ્ય નથી, સહજ છે. ચોથા કળશમાં એ વાત દીધી, સમ્યક દર્શનના વિષયમાં લીધી, કે સમ્યક દર્શન છે એ પ્રયત્ન સાધ્ય નથી પણ સહજ છે. કાળ લબ્ધિ પામીને જ્યારે કોઈ જીવનો મુક્ત દશાનો કાળ નજીક આવે છે ત્યારે પોતાના પુરુષાર્થે ચડે છે, એના પરિણામો આપોઆપ શુદ્ધ થવા લાગે છે. કોઈ કૃત્રિમ પુરુષાર્થનામાં કાંઈ કાર્યદિક પણ થતું નથી. આવે ખરો વિકલ્પ, જરૂર લાગે ત્યાં વિકલ્પ આવ્યા વિના રહે નહીં, પણ છતાં એનું સ્થાન શું છે, એની કાર્યની મર્યાદા શું છે એ બધું સમજી લેવું જોઈએ. જ્ઞાન છે પુરુષાર્થનો ઉત્પન્ન થવામાં નિમિત્ત છે, છતાં પણ એની પુરુષાર્થની સ્વતંત્રતા અબાધિત છે. કેમ કે જ્ઞાન ઓછું હોય ને પુરુષાર્થ વધારે હોય, જ્ઞાન વધુ હોય ને પુરુષાર્થ ઓછો હોય. એ બાહ્ય જ્ઞાનની વાત છે. અંતર્જ્ઞાનમાં તો અંતર્જ્ઞાન ને અંતર પુરુષાર્થને સીધો સંબંધ છે. શ્રી ભૂતિ મુનિને બહારનું જ્ઞાન નહોતું, પણ એમની જે અંતર્જ્ઞાન શક્તિ સ્વરૂપ ગ્રહણ કરવાની હતી એ તો ચોથા ગુણ સ્થાનના 12 અંગધારી કરતા વધારે હતી. કેટલા? ચોથા ગુણ સ્થાને સાધક સાચા સમય દ્રષ્ટિ 12 અંગધારી હોઈ શકે, અને જેને 9 તત્વના નામ ન આવડે એવા મુનિ હોઈ શકે. તો એની અંતર્જ્ઞાન શક્તિ એટલે સ્વરૂપમાં અંતરંગ ગ્રહણ કરવાની જ્ઞાન શક્તિ સ્વરૂપને એ વધારે જોરદાર છે, વધારે પ્રગટ છે, વધારે વ્યક્ત છે. અને એને લીધે એનો પુરુષાર્થ પણ સૌવિશેષ છે. એટલે એનું જ્ઞાન ને એનો પુરુષાર્થ ને એમ સીધો સંબંધ છે, પણ બાહ્ય જ્ઞાન ને પુરુષાર્થ ને કાંઈ સંબંધ નથી. ઘણા શાસ્ત્રોમાં છે, ચારે પ્રખેથી ચોખ્ખું કરે માટે એનું જ્ઞાન મજબૂત થાય, માટે એનો પુરુષાર્થ મજબૂત થાય, એ વાતમાં કાંઈ ભાવ નથી. એમ કેવું છે જ્ઞાનની શક્તિ વધે છે, એ સાચું જ્ઞાન છે, એ જ જ્ઞાન છે ખરેખર. બાહ્ય જ્ઞાન એ જ્ઞાન નથી. ૧૮૨ ભેદ જ્ઞાન નો ગુરુ છે. વિકલ્પો છોડું, વિકલ્પો છોડું ચાલે છે. 100 વિકલ્પ ને નિર્વિકલ્પ દશાના જ બોલ ચાલે છે. 180, 81, 82 પાંચમાં એ વિશે કાંઈ ચાલતો હશે. વિકલ્પો છોડું, વિકલ્પો છોડું, એમ કરવાથી કાંઈ વિકલ્પો છૂટતા નથી. વિકલ્પને છોડું એ પણ એક વિકલ્પ થયો. એટલે એ રીતે વિકલ્પને છોડવાનો ઉપાય નથી. જેમ કોઈ ચીકણી વસ્તુ છે, આંગળીએ ચોંટી તો અંગૂઠાથી ઉખાડવા જાય તો અંગૂઠે ચોંટે, એમ ભીંસ દેવી પડે. વળી એને અંગૂઠે ચોંટે અને આંગળીએ ઉખાડવા જાય તો આંગળીએ ચોંટે, કેમ કે એનો ચીકણો ચોંટવાનો સ્વભાવ છે. એવું આ વિકલ્પનું છે. ઘણો ચીકણો છે, અનંત કાળથી ચાલ્યો ચાલ્યો આવે છે અને છોડો છૂટતો નથી. તો કે એને છોડવા માટે છોડું 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 અંદર કર્યા કરું તો કે એ વિકલ્પ છે, એ નહીં છૂટે. એવો નવો વિકલ્પ થયો, એનો છોડવાનો નવો વિકલ્પ થયો. એ તો વિકલ્પ ને વિકલ્પ રહ્યો સરવારે, વિકલ્પ મીટ્યો નહીં. પ્રથમ ભૂમિકામાં આવે છે, આવે છે એટલે રાખવા જેવો છે, અને પ્રથમ ભૂમિકામાં રહેવા જેવું છે એમ કઈ છે
નહીં.
નહીં ને, આવે તો આવે પ્રથમ ભૂમિકામાં, જ્ઞાન કરવાનો વિષય થયો તો પ્રથમ ભૂમિકામાં આવે, ઓળખાણ હોય ત્યારે ઓળખાણ કરવા માટે એવા બધા વિકલ્પો ભેદ વિકલ્પો ઉત્પન્ન થાય. પણ ઓળખાણ શું કરવા કરવી છે કે પ્રત્યક્ષ અનુભવ કરવા માટે ઓળખાણ કરવી છે. આમાં લીધું છે ને કોડરમુનિજી એક શ્લોક લીધો છે નય ચક્રનો, મોટુંજી નય ચક્ર છે, બે નય ચક્ર ગ્રંથ છે, એક નાનો ગ્રંથ છે એક મોટો ગ્રંથ છે. મોટા નય ચક્ર ગ્રંથ ને 268 નંબરની ગાથા લીધી છે કે શરૂઆતમાં પ્રથમ ભૂમિકામાં ઓળખવા માટે આત્મા સંબંધીના વિકલ્પો હોય છે. પહેલા તો યુક્તિ માર્ગથી જાણે, યુક્તિ મગ્ગેણ એમ લીધું છે. જ્યારે આત્માને ઓળખવો હોય ત્યારે યુક્તિ માર્ગથી જાણે ત્યારે એને વિકલ્પ હોય છે. પણ એ વિકલ્પ કામના છે માટે એને વળગી પડવું રાખી લો એમ કોઈ વિચારે તો એ માર્ગને ભૂલે છે. પ્રત્યક્ષ અનુભવના કાળમાં તો જ્યાં સાક્ષાત અનુભવ છે ત્યાં કોઈ વિકલ્પની આવશ્યકતા નથી, એની મદદની જરૂર નથી. એ હોય તો બાધકરૂપ છે, બાધારૂપ છે. એટલે સાક્ષાત સાધક દશામાં એની કાંઈ જરૂર નથી. એ વાત લીધી છે. બીજાને સમજાવવાનો તો એવો ભાવ છે, એ તો ઉદય ભાવ છે. આરાધક ભાવ થોડો છે, ઉદય ભાવ છે. અને એ કઈ મોક્ષ માર્ગ નો ધર્મ નથી, એ ધર્મ નથી. સુગાની જે લીધું છે કે સાંભળનારને સાંભળવાનો વિકલ્પ આવે અને સંભળનારને સંભળવાનો વિકલ્પ આવે, એ બંનેને પોતપોતાની યોગ્યતા જેટલું નુકસાન છે. એમાં કઈ લાભ નથી, લાભમાં નુકસાન નથી ને નુકસાનમાં લાભ નથી. સીધો હિસાબ છે.